ದಿವ್ಯಾಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ. ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಆಂಖ ತರುಣಸೋನೆ 99 ಮುಂಬೈ ಶ್ರಾವಣ 1948. ಮುಮುಕ್ಷುಜನ್ ಸತ್ಸಂಗಮಾಂ ಹೋಯ್ તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે એ વાર્તા યથાર્થ છે. તેમજ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે. તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માઠા નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે. પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે અને એ જ શિક્ષા છે. ખંભાતના મુમુક્ષુઓ ઉપર આ પત્ર અંબાલાલભાઈ દ્વારા પરમ કૃપાળુ દેવ એમણે લખ્યો છે. એની અંદર મુમુક્ષુઓને સત્સમાગમ મળતો નથી અને હવે એમને આત્મકલ્યાણની ઝંખના જાગી છે, એટલે એ મુમુક્ષુઓ વારંવાર પરમ કૃપાળુ દેવને પત્રના માધ્યમથી માર્ગદર્શન મેળવે છે. કોઈને કોઈ પ્રકારનો બોધ પ્રાપ્ત થાય એ પ્રકારની એમની વિનંતી હોય છે. અને સત્પુરુષના સમાગમના વિયોગના સમયે શું કરવું એવી એમની માગણી છે, એવું માર્ગદર્શન આપવું પરમ કૃપાળુ દેવે આ પત્ર લખ્યો છે. કે મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે એ વાર્તા યથાર્થ છે. સત્સમાગમ મળે, જ્ઞાનીઓના યોગમાં જો હોઈએ અને એવો સત્સંગનો યોગ પ્રાપ્ત થાય જ્યાં સત્સંગમાં તો સત્પુરુષ, સત્શાસ્ત્ર અને સત્જિજ્ઞાસુ આ ત્રણ જ્યાં ભેગા થાય એ સત્સંગ. સત્પુરુષ હોય અને જિજ્ઞાસુ ન હોય, ન ચાલે. જિજ્ઞાસુ હોય અને સત્પુરુષ અથવા સત્શાસ્ત્ર ન હોય, ન ચાલે. આ ત્રણેયનો સમવય સરસ રીતે પરમ કૃપાળુ દેવે એ વ્યાખ્યામાં કહ્યું છે કે સત્સંગમાં સત્પુરુષનો સમાવેશ થઈ જાય છે, સત્સંગમાં સત્શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો સત્શાસ્ત્ર છે. આત્માના આત્માની જે વાત કરે, આત્માના સ્વરૂપને ઓળખાવે, આત્મત્વ પ્રાપ્ત કરવાની જે વિધિ બતાવે અને આત્માના સ્વરૂપને જે પમાડે એ આત્માદિના શાસ્ત્રો છે. લોકની વાત કરનારા શાસ્ત્રો જુદા છે, પર પદાર્થની વાત કરનારા શાસ્ત્રો જુદા છે. અહીંયા તો આત્માના અસ્તિત્વથી માંડીને આત્માની સિદ્ધિ સુધીની જે વાત કરે છે તે શાસ્ત્રો આત્મશાસ્ત્ર છે, આત્માદી શાસ્ત્ર છે એનો સમાવેશ. અને સત જિજ્ઞાસુ, જિજ્ઞાસુ સતનો જિજ્ઞાસુ હોવો જોઈએ, સંસારનો કામી ન હોવો જોઈએ. કામ એક આત્માર્થનું બીજો નહીં મનોરોગ, આ સત જિજ્ઞાસુ છે. જ્ઞાની પાસે સત્સંગમાં જવામાં એને અનેક પ્રકારની સાંસારિક કામનાઓ છે, વ્યવહારિક કામનાઓ છે, ભવ અપેક્ષિત કામનાઓ છે. આ એકેય કામનાઓ હોય તો એને સત્સંગી એમાં એ સત્સંગમાં એનો સમાવેશ ન થાય, એની હાજરી એ પણ સત્સંગમાં બાધક ગણાય, સાધક ન ગણાય. સત જિજ્ઞાસુ પહેલો જ પત્ર પરમ કૃપાળુ દેવે પ્રભુશ્રીને લખ્યો. સત જિજ્ઞાસુ, તમે સતના જિજ્ઞાસુ છો, અમારે તો સત જાણવું છે માટે અહીંયા આવી છે. અસત માટે તો ઘણા સ્થાન છે, ઘણા શાસ્ત્રો છે, અને ઘણા સભાઓ ઘણી છે, એની ઘણો સમુદાય છે. અહીંયા તો સતની જ વાત આપણે કરવાની છે. મુમુક્ષુ જન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, તે વાત યથાર્થ છે. જો આવો યોગ મળે તો એને જે આત્મસાધન જે લીધું એ અલ્પકાળમાં એની સિદ્ધિ થઈ જાય. કારણ શું? ઉલ્લાસિત પરિણામ મારીએ છે. સત્સંગના આધાર ઉપર એને યોગબળ મળે છે, સત્પુરુષનું યોગબળ મળે છે, શાસ્ત્રનું યોગબળ મળે છે વચન દ્વારા, અને સજ્જિજ્ઞાસુઓના સમાગમ દ્વારા એ સંઘનું યોગબળ મળે છે. આ બધા યોગનો સરવાળો થાય છે, મુમુક્ષુના બળને વૃદ્ધિ કરે છે અને એની પરિણામમાં ઉલ્લાસ પણ લાવે છે. ખૂબ અંદર હર્ષ, ઉમળકો, ઉલ્લાસ પરિણામ. કોઈ પણ ક્રિયા ઉલ્લાસ પરિણામ વિના થાય તો એ ક્રિયા ફળદાયી થતી નથી, કારણ કે ચિત્ત એમાં પૂર્ણપણે સમાવિષ્ટ થતું નથી. ઉલ્લાસ પરિણામની અંદર જીવ આવે છે તો કે છે એ સાધન એને અલ્પકાળની અંદર એ સિદ્ધ થાય છે. આ વાર્તા યથાર્થ છે, આ વાત બહુ સરસ છે, યથાર્થ છે, આમ જ છે. તેમજ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે, પણ જો સત્સંગનો અભાવ હોય તો જીવની સમપરિણતિ નહીં રહે. સમપરિણતિ સંસારના પરપદાર્થમાં સંગમાં વસવા છતાં, સંબંધમાં રહેવા છતાં, સંયોગનો સાથ હોવા છતાં તેના પ્રત્યે આસક્તિ ન થવી, તેના પ્રત્યે મોહબુદ્ધિ ન થવી, તેના પ્રત્યે તદાકાર વૃત્તિ ન થવી, તેને સુખનું કારણ ન માનવું, તેને અન્ય જ માનવું, એને પોતાના હિતનું સાધન ન માનવું, અને એમાં એ પ્રાપ્ત થાય કે અપ્રાપ્ત થાય એ બંને પ્રસંગમાં ઉદાસીનતા રાખવી. ન હર્ષ, ન શોક, ન રતિભાવ, ન અરતિભાવ, ન ઇષ્ટપણાની બુદ્ધિ, ન અનિષ્ટપણાની બુદ્ધિ. એ પદાર્થો મળ્યા છે એટલે ઇષ્ટ અનિષ્ટપણાની પણ અહીંયા દ્વેધાત્મક બુદ્ધિની ના પાડે છે. પ્રીતિ નહીં, અપ્રીતિ નહીં, ગમો નહીં, અણગમો નહીં, સમપરિણતિ, ઉદાસીન, ન રાગ, ન દ્વેષ. જૈન પરિભાષા આવી અને બધા શબ્દોનો સંયુક્ત અર્થ આવે એ ન રાગ, ન દ્વેષ. સમપરિણતિ એટલે શું? સમપરિણામ એટલે શું? ઉદાસીનતા એટલે શું? સંભાવ એટલે શું? તો કે ન રાગ, ન દ્વેષ. પદાર્થોનું ન હોવા પણ એ નહીં, પદાર્થ હો યા ન હો, પરિસ્થિતિ અનુકૂળ હો યા ન હો, સંયોગો પ્રાપ્ત થાય વ ન થાય, એની સાથે કોઈ સંબંધ નથી. આ પણ પોતાની જે વૃત્તિ છે, ચિત્તની જે વૃત્તિ છે, એ આના ઉપર આધારિત નથી, એટલે સમપરિણતિ છે. સુખ હો તો પણ ભલે, ન હો તો પણ ભલે, દુઃખ આવે તો પણ ભલે, ન આવે તો પણ ભલે, આ સમપરિણતિ છે. એ સત્સંગમાં જેટલી સરળતાથી રહી શકે છે એટલી સત્સંગના અભાવની અંદર રહેવી વિકટ છે. આ વાત જેટલી અહીંયા થાય છે બેઠા બેઠા સમજાય છે, અને ચિત્તનું પરિણામમાં ઉલ્લાસ આવે છે એવું બહાર સંભવિત નહીં બને. શા માટે? સત્સંગનો અભાવ છે. સત્સંગના અભાવમાં ચિત્તની સમપરિણતિ રહેવી વિકટ છે, બહુ મુશ્કેલ છે. દુઃખો સહન કરવા સહેલા છે, દુઃખો સહન કરવા સહેલા છે, પણ ચિત્તની સમપરિણતિ રહેવી, કંઈ પણ ધાર્યું હોય ન બને, ઈચ્છ્યું હોય ન મળે, અને ચિત્તની સમવૃત્તિ રહે તો વિકટ છે. તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માઠા નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. પણ આત્મસાધન શું છે? એમ જ કરવામાં આત્મસાધન છે, ચિત્તની સમ પરિણતિ રહે એમાં જ આત્મસાધન છે. આત્મકલ્યાણનું સાધન શું? કૃપાળુદેવ સરસ, સતસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? તો સતસાધન શું છે? કે આ બધા જ પ્રકારના નિમિત્તોની અંદર સત્સંગથી, સત્પુરુષથી, સતશાસ્ત્રથી અને સતજિજ્ઞાસુઓના સંયોગથી કયું સાધન પ્રાપ્ત કરવાનું છે આત્મકલ્યાણ માટે? ચિત્તની સમવૃત્તિ. એમ કરવામાં જ આત્મસાધન છે, સમપરિણતિ જ. હે જીવ, તું બ્રહ્મામાં, તને હિત કહું છું. અંતરનું સુખ અંતરમાં છે, બાહ્ય શોધવાથી નહીં મળે. અને એ અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. આ સમશ્રેણી, ભાવની સમશ્રેણી, ચિત્તની સમશ્રેણી, આત્મ પરિણામની સમશ્રેણી, જ્ઞાનીઓ સમપરિણતિ. પરિણામ એટલે સમયે સમયે જે આત્માના ભાવ પલટાય છે એને પરિણતિ કહેવાય. પલટાતા ભાવની સાતત્યની જે સ્થિતિ છે એ પરિણતિ છે. આત્માની પરિણતિ સ્વપરિણતિ છે કે પરપરિણતિ છે? 24માં તીર્થંકરના સ્તવનમાં આનંદ ગંજી કે તે પરપરિણતિને ભાગી રહી. પરપરિણતિથી હવે ભાગ્યો, હવે પરપરિણતિ ગઈ. સ્વપરિણતિમાં સ્થિરતા, તિષ્ઠતા આવવી જોઈએ. તો આ અંતરની સમપરિણતિ આ આત્મસાધન છે, આ સુખની સાચી ચાવી છે. જીવ તું ક્યાંય ભ્રમાઈશ નહીં. આ જે સુખ છે એ અંતરમાં છે, કારણ કે પરિણતિ છે એ આંતરિક છે, પરિણતિ બાહ્ય નથી. પરિણતિ એ આત્માનો વિષય છે. પરિણામ આત્માનું પરિણામ જોયું છે, જડનું પરિણામ જોઈતું નથી. જડના પરિણામથી જેને આનંદ અને શોક થાય, હર્ષ ને શોક થાય, રાગ અને દ્વેષ થાય, તો એ તો બાહ્ય પરિણતિ છે. એના કારણે એને હર્ષ શોકના પરિણામ થાય તો એ વિભાવ ભાવ છે, એ આત્માનો વિકારી ભાવ છે. આત્માની સ્વભાવ ભાવ એ તો સમપરિણતિ છે, કે સંયોગોમાં ગમે તે પ્રકારનો બદલ થાય તો પણ પોતાની અવસ્થાની અંદર એ સ્વસ્વભાવમાં અને સ્વરૂપમાં તિષ્ઠ રહે, સ્થિર રહે. આ સમપરિણતિ છે. આ સમપરિણતિ રાખવી આ આત્મસાધન છે. જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો ધર્મ પુરુષાર્થ કરવાનો છે ત્યારે તે ધર્મ પુરુષાર્થનું ફળ આ આત્મસાધન મજબૂત થવું તે છે. કે પહેલા અમે જરાક અતરાઈ જતા, જરાક છંછડાઈ જતા, જરાક આમ થતા આમ થઈ જતું, હવે સ્થિરતા છે. આત્મ પરિણામ જલ્દી વિકાર ભાવને પામતું નથી, સ્વસ્થ રહે છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, ધર્મ કહે છે. આ સ્વસ્થતા, આ સમાધિ, તો કે છે કે એ જ આત્મસાધન છે. એટલે ગમે તેવા માઠા નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. નિમિત્ત કેવા આવે? માઠા. એવું નથી કે નિમિત્ત સારા આવે, માઠા નિમિત્ત આવે પરિણામને હલબલાવી નાખે, આખો આત્મા ખળભળી ઉઠે. એના પ્રદેશે પ્રદેશે સ્પંદનો થાય અને પોતે જ પોતાના વશમાં ન રહે, પોતાના પરિણામ પોતાના વશમાં ન રહે. ક્યારેક નિમિત્તનું બળ એટલું બધું જોરમાં હોય છે, જ્યારે પોતે પોતાના વશમાં ન રહે એટલે એ નિમિત્તને આધીન એનો વર્તાવ, એનો પરિણામ એ થાય છે. કરતા જો નિજ ભાનમાં, કરતા ચેતન જો નિજ ભાનમાં, કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, કરતા. આ કર્મ પ્રભાવ નીચે આવી ગયો. નિમિત્ત છે એ કર્મનો ઉદય છે, નિમિત્ત છે એ કર્મનો ઉદય છે. હવે કર્મના ઉદયના પ્રભાવમાં આવી ગયો પોતે પોતાનો વશમાં રહ્યો નહીં તો એ ત્યારે કર્મનો કર્તા થયો. તે સમયે જીવને કયું બળ તારી શકે? તો કે બોધબળ. જેટલું આત્મજ્ઞાન તેટલી આત્મસમાધિ, તેટલી સ્વસ્થતા તેટલી શાંતિ તેટલી સમાધિ. જેટલું આત્મજ્ઞાન વધારે તેટલી સમાધિ વધારે. 559. તો જીવને બોધબળ જોઈએ, આ બોધ સત્પુરુષનો બોધ જોઈએ, પ્રાપ્ત પુરુષનો બોધ જોઈએ, આપ્ત પુરુષનો બોધ જોઈએ. એ બોધબળ જો જીવનની અંદર સ્થિર થયું હોય, સ્વભાવગત બની હોય, જ્ઞાનીઓના બોધની પરિણતિ થઈને જીવનમાં બોધિ રૂપે આવી ગયું હોય, સમજણ રૂપે પરિણામ પામ્યું હોય, તો તે સમયે માઠા નિમિત્ત આવે એ પર થયું. અને ત્યારે સ્વનું બળ એવું છે કે સ્વના પ્રભાવમાં રહીએ, પરના પ્રભાવમાં ન રહે. આ આત્મસાધન કર્મ બંધ કરતો નથી. અને સ્વનું બળ વધારે હોવાને કારણે એ ભૂમિકા જ્ઞાનની અને ધ્યાનની હોવાને કારણે સત્તામાં રહેલા કર્મો પણ શિથિલ થઈ જાય છે, એટલે ત્યાં સંવર થાય છે અને નિર્જરા પણ થાય છે. બંને પરિણામ યુગપત થાય છે, બંને પરિણામ ચાલે છે. સંવર અને નિર્જરા એ કોઈ એક આવીને બીજી આવી એવું હોતું નથી, પણ જ્યાં સંયમની ઉત્કૃષ્ટ સાધના થતી હોય અને એમાં ઉપયોગ જોડાયેલો હોય ત્યારે સંવર તો થાય, પણ સત્તામાં રહેલા કર્મો અંદર જો જ્ઞાનની ધારા, સંયમની ધારા, તપની ધારા, સ્વભાવની ધારા, આ ચાલે જો બોધની ધારા, તો સત્તામાં રહેલા કર્મો પણ શુષ્કપણાને પામે છે, ખરી જાય છે, આત્મપ્રદેશથી ખરી જાય છે. જ્ઞાની પોતાના જ્ઞાનથી જ કર્મ ખપાવે છે, તપસ્વી પોતાના તપથી જ કર્મને ખપાવે છે, ધ્યાની પોતાના ધ્યાનથી જ કર્મને ખપાવે છે. તો જ્યારે જીવને સમ પરિણતિ છે ત્યારે એને જ્ઞાન પણ છે, તપ પણ છે અને ધ્યાન પણ છે. આ સંયમ જેવું કોઈ તપ નથી, એ બાહ્ય સાથે જોડાતો નથી, કોઈ પણ પ્રકારની આસક્તિ બુદ્ધિ થતી નથી, નિમિત્તનો પ્રભાવ એના ઉપર રહેતો નથી. આ મોટું તપ છે. તપસ્વી એને જ કહેવાય કે બાહ્ય પ્રભાવથી મુક્ત કરે, પોતાની વૃત્તિને પોતાના વશમાં રાખે. આ વ્રતનો પ્રભાવ, આ તપનો પ્રભાવ, આનું નામ તપ. કે ગમે તે પ્રકારના બાહ્ય સાધનો હોય, પણ જો પોતે તપની અંદર હોય તો લેશ માત્ર પણ ચિત્તની વૃત્તિ ડોળાય નહીં. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. અને તે સમયે સારામાં સારી વાનગીનું વર્ણન થાય તો એ પ્રસન્નતાનો ભાવ તપસ્વીને ન થાય. પ્રયોગ કરજો, પ્રયોગ કરજો. બોધબળ જો જાગૃત હોય તો થઈ શકે. બોધબળ વિના જે તપ કરે છે, બાળ તપ જેને કે છે, અજ્ઞાન તપ કે છે, એ આ વૃત્તિને વશ રાખી શકતો નથી, સહેજે તણાઈ જાય છે. અને જ્યાં તણાયો ત્યાં લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત વિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. પતી ગયો, ફરી ગયો, એ તો આશ્રવમાં વયો ગયો. ન તપ રહ્યું, ન સંયમ રહ્યો, ન ધ્યાન થયું, ન જ્ઞાન આવ્યું, કાંઈ ન થયું. આને જ્ઞાનીઓ કે છે મિથ્યા તપ. ખૂબ ઉપયોગની જાગૃતિપૂર્વક, સમવૃત્તિપૂર્વક, સમપરિણામપૂર્વક બધા ધર્મ સાધનની આ એસિડ ટેસ્ટ છે. એકવાર આ ટેસ્ટ બરોબર આવી જાય, સમયે સમયે આપણી જાતને તપાસવી, કસોટીની એરણ ઉપર મૂકવી કે હું બરોબર છું ને, આઈ એમ ઓન ધ રાઈટ ટ્રેક ઓર નોટ, આ મારી જે યાત્રા છે એ સહી માર્ગ ઉપર છે કે નહીં. તો એ છે કે માઠા નિમિત્તમાં પણ આ કસોટી ક્યાં થાય? માઠા નિમિત્તમાં. સદ નિમિત્તની અંદર કસોટીનો અવકાશ ઓછો રહે છે, કારણ કે ચારે બાજુ સદ હોવાને કારણે ઉલ્લાસ, ઉમંગ, ધર્મભાવ એવો બધો છે કે અપાસરામાં તો કોઈ ચીજ સાંભળે નહીં, ચાનો પ્યાલો ન સાંભળે, પણ ઘરે ગયો નથી કે મરાણા. માઠા નિમિત્ત, માઠા નિમિત્તમાં પણ સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે. જ્ઞાનીના આશ્રયમાં હોય તો અને એમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન, જે સાધન હાથમાં આવ્યું એના વડે પણ પરિણામ કેવા હોય? સમપરિણામ. એ કંઈ કરે કે ન કરે પણ એ આશ્રય બળની અંદર છે, એ નિસરામાં છે, એ જ્ઞાનીના શરણે છે, તો સહજ સાધન પણ એને સમપરિણામની અંદર પ્રાપ્ત કરાવે છે. સહજ સાધનથી સમપરિણામી પ્રાપ્ત થાય છે. પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, જ્ઞાનીના સત્સંગમાં નિવાસ નથી પરંતુ પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે. આપણું નિવાસસ્થાન કયું છે? અનુકૂળ નિમિત્તનું કે પ્રતિકૂળ નિમિત્તનું? જવાબ નથી જોઈતો. અનુકૂળ નિમિત્ત માટે તો અહીંયા આવીએ છીએ. જ્ઞાનીનો સત્સંગ, જ્ઞાનીનો સ્વાશ્રય, જ્ઞાનીની સાથેની નિસરા એ અનુકૂળ નિમિત્ત છે. નિવાસસ્થાન આપણું, નિવાસસ્થાનનું સરનામું બધાને આપ્યું, એમાં શું શું સગવડતા છે, ફ્લેટ ઘરનો છે, 3 બેડરૂમ છે, હોલ છે, કિચન છે, ફર્નિચર છે, બધું છે, નિમિત્ત અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અને આ સરનામું નિવાસસ્થાનનું છે, સ્વાધ્યાય મંદિર છે, ઉપાશ્રય છે, નિવૃત્તિ ક્ષેત્ર છે, ચૈત્ય છે, જ્ઞાનીઓના આશ્રમો છે, એ નિવાસસ્થાન આપ્યું. ત્યાં સગવડતા તો કે જરા ઓછી વધતી હશે, આચી પાછળ હશે, પણ નિમિત્ત અનુકૂળ કે પ્રતિકૂળ? આત્મકલ્યાણ માટે અનુકૂળ. ચડીએ, ઈડરનો પહાડ ચડીએ, પણ કઈ બધી સગવડતા એવું બધું પૂછો? માં સગવડતા જોતી તમારા ઘરે તમે બહુ મજાના છો, તમારા ઘરે તમે બહુ મજાના છો, ફાવો એટલા ઓર્ડર કરી શકશો, કેમ કે ગણપણ જ કરવું છે ને, તો ક્યાં વાંધો હતો? પણ તીર્થ સ્થાનની અંદર જે જોવાનું છે, જે નિવાસ, એ જોવાનું છે કે અનુકૂળ નિમિત્તનો નિવાસ કે પ્રતિકૂળ નિમિત્તનો નિવાસ. આ એક જ ક્રાઇટેરિયા કૃપાળુ દેવા આપ્યો છે. પૂર્વ કર્મના બંધન નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમાત એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે. જીવને સંસારમાં નિવાસ છે અને સંસારમાં સંસારિક નિમિત્તોની સાથેનો નિવાસ છે. સાંસારિક નિમિત્તોની સાથેના નિવાસમાં સમપરિણતિ રહેવી વિકટ છે અને એ નિવાસ પૂર્વના નિબંધનથી છે, જ્ઞાનીઓ કે છે અનુકૂળ નથી. સીધી વાત છે, અનુકૂળ નથી. માટે તો નિવૃત્તિ ધર્મની સ્થાપના જૈન ધર્મમાં કરી છે. નિવાસ પ્રાપ્ત થયો છે ત્યારે ગમે તેમ કરીને, હવે આવો નિવાસ મળ્યો છે ત્યારે કરવું શું? નિવાસ છે એને ટાળી શકાતો નથી, કેમ કે પૂર્વના કર્મનું પણ નિબંધન એવું એક ત્યાં કારણ આપ્યું છે. એક કારણ આપ્યું છે એનો મતલબ એ છે કે પૂર્વના કર્મનું નિબંધન છે એટલે એને ભોગવ્યા સિવાય પણ કંઈ છૂટકો નથી. તો હવે એમાં રહેવું છે અને આત્મસાધન કરવું છે. તો કઈ સાહેબ, કોઈ એવી ચાવી ખરી, કોઈ એવી વાત ખરી કે જે અમે લક્ષમાં લઈ લઈએ તો ચાલે? કૃપાળુ દેવની કરુણા અમાપ છે. અહીંયા આ શ્રીમદ રાજચંદ્ર આવીને ઉભા રહીએ છે. એ કહે છે કે અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું. શબ્દ પ્રયોગ બહુ ઘણો ગંભીર છો. અદ્વેષ પરિણામ કીધા છે, સ્નેહ ભાવે નથી કીધું, પ્રીતિ ભાવે પણ નથી કીધું, રાગ ભાવે પણ નથી કીધું. શ્રીમદ એક એક શબ્દ મૂકે એની પાછળની જો અર્થ ગાંભીર્ય વિચારીએ તો આપણે તો મતિ કામ ન કરે, અને જો એના ઉપર લક્ષ ન જાય તો હેલા જાય આપણે તો.
અદ્વેષ પરિણામે કર્યું સાહેબ. અદ્વેષ એટલે રાગ, અદ્વેષ એટલે મોહ, અદ્વેષ એટલે પ્રીતિ, અદ્વેષ એટલે સ્નેહ ના. અદ્વેષ દ્વેષ ન થવો જોઈએ. રાગ તો નહીં જ, રાગ તો નહીં જ, સ્નેહ તો નહીં જ, પ્રીતિ તો નહીં જ. મૈત્રી છે અદ્વેષમાં એક શબ્દ, મહાવીરના શાસનમાં મૈત્રી છે. અદ્વેષ ભાવે પ્રવર્તવું, આવા અનુકૂળ નહીં એવા નિમિત્તની અંદર નિવાસ પ્રાપ્ત થયો છે તે સમયે ગમે તેમ કરીને અદ્વેષ, એટલે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થાય, સમયે સમયે થાય, સંયોગો બદલાય, સંગ છે, અનેક લોકોનો છે, એના સંગમાં છીએ, ત્યારે પણ દ્વેષ ભાવ આવવો જોઈએ નહીં. સૌથી અગત્યનું જે પોઈન્ટ છે, ત્યારે દ્વેષ જીવને આવી જાય, જીવને દ્વેષ આવે. અને એમાંય જો ઘરનો મોભી હોય તો વધારે. છોકરો તો સમજે કે આપણું તો કઈ કોઈ સાંભળવાના નથી, આપણે કઈ એમ થવાનું નથી. આ તો એમ કેમ ન થાય, હું છું ને મોટો મૂવો છે ને ઘરનો મોવડી, એને અદ્વેષ પરિણામ ડગલે ને પગલે. કારણ કે ત્યાં હું પણ એટલું બધું જાગૃત છે કે જ્યાં એનો નિવાસસ્થાન છે ત્યાં એ મુખ્ય વડીલ છે, ત્યાં એની આણ પ્રવર્તે છે. આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઈ સર્વે, એક ઇંગ્લિશ કાવ્યમાં કહ્યું કે જે જગ્યાએ હું જોઉં છું એ બધાનો હું સમ્રાટ છું. આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઈ સર્વે. ઘરમાં આવી સ્થિતિ હોય, અપની ગલી મેં કુત્તા ભી. અદ્વેષ પરિણામ, દ્વેષ પરિણામ વધારેમાં વધારે થાય. જેટલી માલિકીપણું વધારે, જેટલું ધણીપણું વધારે, જેટલું સ્વામિત્વનો ભાવ વધારે, એટલા પ્રમાણમાં એને નિમિત્તમાં દ્વેષ ભાવની જે પરિણતિ છે એ નાનાને અને મોટાને એમાં વધારે. કોને મોટાને કેમ આમ ન થાય, ના પાડી દો એને, કહી દો આમ વધારે થાય. જ્ઞાની કહે છે ગમે તેમ કરીને આ પૂર્વના કર્મના નિબંધનથી તને અનુકૂળ નહીં એવા નિમિત્તની વચ્ચે નિવાસ છે તો હવે એક કામ કર, બીજી કોઈ સાધના ન બતાવી. જેમ પેલામાં સમપરિણતિ અંતરમાં જવાની વાત કરી 108માં, એમ અહીંયા 399માં કહે છે કે જે નિમિત્તમાં છો અહીંયા ભલે રહ્યો, હવે વાંધો નહીં, કેમ કે પૂર્વકર્મનું નિબંધન છે. અને પૂર્વકર્મનું નિબંધન જ્ઞાનીઓ પણ વેદે છે. મહાત્માનો દેહ બે કારણથી હોય છે, પૂર્વકર્મના નિબંધન અર્થે વેદવાને અર્થે અને જગતના જીવોની કલ્યાણ અર્થે. બંનેમાં જ્ઞાનીઓ ઉદાસ હોય છે, બંનેમાં ઉદાસ પણ હોય છે. જો જ્ઞાનીઓને પણ પૂર્વકર્મનું નિબંધનથી પ્રાપ્ત થયેલો નિવાસ એને ભોગવવો પડતો હોય, એમાં રહેવું પડતું હોય, તો આપણી શું મજાલ છે. પણ સાહેબ અમને રહેવા છતાં જ્ઞાનીની રીત તો શીખડાવો કે અમે કેમ રહીએ, ટેકનિક શું એની. પ્રતિકૂળ નિમિત્તમાં નિવાસ હોય અને રહેવું અને આત્મસાધન કરવું, તો એની ટેકનિક શું, એવી કોઈ ખરી? પાછો એમાં પૈસાનો ખર્ચ હોવો જોઈએ? એમાં કઈ બહુ મોટી મુશ્કેલી થાય એવું, કોઈના ઉપર આધાર રાખવો પડે એવું પણ નહીં, કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એવું પણ નહીં, કોઈના બળથી ચાલવું પડે એવું પણ નહીં. આ અદ્વેષ પરિણામ કોને રાખવાના? કોને? પોતે. બધો આધાર કોણ? પોતે. પોતે ધારે તો પોતે અદ્વેષ પરિણામમાં રહે, પોતે ચૂક કરે તો કોઈ દેવાધિદેવ પણ એને મદદ કરી શકે નહીં. મારા ઘરમાં દેવ હાજરા હજુર છે તોય તું દ્વેષ પરિણામમાં જઈશ, કારણ કે આમાં બીજાનું બળ કામ આવે એમ નથી. તારું જ બળ જોઈએ, અને આ તારું બોધ બળ, જ્ઞાન બળ, તપ બળ, સાધના બળ. જેટલી જીવનમાં સાધના હશે, જેટલું જીવનમાં જ્ઞાનીના બોધને આપણે પચાવ્યું હશે, જેટલા પ્રમાણમાં જીવનની અંદર બોધ દ્વારા સમજણ આવી હશે, જેટલું તત્વનું મનન અને ચિંતન હશે, તેટલા પ્રમાણની અંદર વૃત્તિઓ ઉપર સંયમ આવશે. જીવનમાં રહેવા છતાં સંવર અવસ્થામાં રહીએ, આશ્રવમાં નહીં. સંયોગો આશ્રવના છે, પરિણામ સંવરના થાય. હોત આસવા પરિસવા, ઇનમે નહીં સંદેહ. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. દ્રષ્ટિની ભૂલ એ જ છે કે તારે તારા આત્મપ્રેરણા ઉપર લક્ષ્ય દેવાનું છે, અને એને માટે એક જ ગુરુ ચાવી આપી. આ ગુરુગમ અદ્વેષ પરિણામે રહેવું, પ્રવર્તવું, કર્મ પૂર્વ કર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે, એટલે નિવાસ પ્રત્યે, નિવાસના સંયોગો બધું જ આવી ગયું અંદર, અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું, એ જ અમારી વૃત્તિ છે અને એ જ શિક્ષા છે. આ કયા ગામને ઉપદેશ દેવા માટે કહીએ છીએ? પણ આ છે અમારું પ્રવર્તન, પણ આ જ પ્રકારે છે. અમે એ જ રીતે આ સંસારમાં રહ્યા છીએ. અંબાલાલને, ખંભાતના મુમુક્ષુઓને કહે છે કે તમને એમને આ જ્ઞાનીઓનો માર્ગ અત્યારે અમને પણ એટલો યોગ્ય લાગુ પડ્યો છે, અને અમારે એવું, એ જ અમારી વૃત્તિ, અમારી આ જ છે. દ્વેષ પરિણામે અમે પ્રવર્તી રહ્યા છીએ. કોઈના પ્રત્યે અમને કોઈ દ્વેષ થતો નથી. નિમિત્તો ગમે તેવા માઠા હોય, પ્રતિકૂળ હોય, અમે અમારી સમાધિમાં છીએ. એટલે કે છે, ઉપાધિ મધ્યે પણ પરમ સમાધિ અનુભવીએ છીએ. ઉદાસ ઉદય જોઈને ઉદાસ થશો નહીં, અમને તો સમાધિ છે, અને એ જ અમારી શિક્ષા છે. જો તમે અમને કંઈ પૂછતા હો કે પ્રભુ શું કરવું, તો આ જ અમારી તમને શિક્ષા છે. જે અમે કરીએ છીએ એ જ તમને કહીએ છીએ. સત્પુરુષનો યોગ.